श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नाम ध्येयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च
शरणं प्रपद्ये
ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः श्री नीलकण्ठाय नमो नमः श्री घनश्यामाय नमो नमः सहजानन्द स्वामी महाराज
गुरुजी ए वात करी के सत्संग नु फल छे के भगवान ना चरणों मां निवास मळे
કાલે ગુરુજી વાત કરી હતી કે જેને ધ્યાન કરવું હોય તેને ભોગનો ત્યાગ કરવો પડે છે.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન સિવાય બીજે કોઈ આશા ન હોય તે મોટા મોટો સિદ્ધ છે અને ભગવાન સિવાય બીજી આશા છે તે માયાનો સિદ્ધ છે.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે આપણા મનમાં જો સંતોષ ન હોય તો દુઃખનો અંત આવતો જ નથી, માટે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ સાધન એ જ છે કે મનમાંથી ભગવાન સિવાયની બીજી બધી આશક્તિઓ તજી દેવી.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન વિના કોઈ સંકલ્પ રાખવો નહીં.
કાલે ગુરુજી વાત કરી કે ભગવાનની આશા છે તે જ મોટી સિદ્ધિ.
વિદ્યાભ્યાસ કરવાની વિદ્યાર્થીની બે શક્તિ કઈ?
ગુરુજી કીધું હતું કે જે વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરતા હોય એમાં એક એવો હોય છે કે એ જે શીખવાડે તત્કાળ શીખી જાય અને મુખથી કંઠ પાસે કહી દેખાડે, પણ થોડોક સમય જાય પછી જો કોઈ પૂછે તેને યાદ ન હોય. અને એક વિદ્યાર્થી એવા છે બીજાનો કે જ્યારે શીખવાડતા ત્યારે થોડીક વાર લાગે, ધીરે ધીરે આવડે, પણ પછી જ્યારે એને જરૂર પડે જ્યારે પૂછો ત્યારે યાદ જ હોય.
ગોપાલ યોગી વર્ણીને યોગ શીખવતા ત્યારે તેમને વર્ણી ભગવાન કેમ જણાયા?
વર્ણીને તપમાં રુચિ જોઈ અને ગોપાલ દાસને એમ થયું કે આ નરનારાયણ ઋષિ સાક્ષાત છે એમ ભગવાન મનાણા.
ધ્યાન અને યોગ પરિપક્વ ક્યારે થાય?
સર્વે ભોગનો ત્યાગ કરે છે ત્યારે ધ્યાન ને યોગની પક્વતા થાય છે.
ગુડ, અને ત્યારે જ ભગવાનની કૃપા થાય છે. બાંશી શહેરમાં નદી કિનારે સિંહને પકડ્યા પછી પ્રથમ શું સંકલ્પ કર્યો અને પછી શું વિચાર્યું?
સિંહને પકડ્યા પછી મહારાજ એવો સંકલ્પ કર્યો કે આ સિંહની માથે સવારી કરીને ગામે ગામ ફરીને સિદ્ધ થઈને પૂજાવી. પણ થોડી વારમાં એ વિચાર આવ્યો કે આ તો સિદ્ધની રીત નહીં, સિદ્ધ હોય અને આવું ન કરે, એ પાખંડીની રીત છે.
સાચા સિદ્ધ કોને કહેવાય?
એક ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા ન હોય એ જ સાચા સિદ્ધ છે.
સાબાશ. સર્વે સાધન પૂરા થયા ક્યારે જાણવા?
જેને ભગવાનના ચરણોમાં પ્રેમ થયો છે તેના બધા સાધન પૂરા થયા જાણવા.
સાબાશ. આદિવારા તીર્થમાં જાતા મહારાજ ત્યારે કેવી રીતે જાતા હતા એ થોડું વર્ણન આવ્યું હતું. અમે શ્લોકો બોલાવ્યા હતા, એ વાત કોણ કરશે?
દેહનું અનુસંધાન રાખ્યા વગર કેવળ ભગવાનનું ચિંતન કરતા કરતા હાલે.
વાહ. આજે સમત 2067 ના ભાદરવા સુદ દશમનો દિવસ થયો. કાલ ઉપવાસ ગયો ને કાલ ઉપવાસ આવશે. આજે બીજાપુરનું 31મું તરંગ આવ્યા. નીલકંઠજી આદિવરાથી બંગાળમાં શિરપુર આવ્યા. સિદ્ધવલ્લભ નામે ત્યાં રાજા હતો, એમને ત્યાં ચાતુર્માસ રહ્યા. આદિવરાના દર્શન કરીને શ્રી ઘનશ્યામ મહાપ્રભુ આગળ ચાલ્યા. તે બંગાળ પ્રદેશમાં શિરપુર નામે ગામ પધાર્યા. ત્યાંના સિદ્ધવલ્લભ નામે રાજા હતા. સિદ્ધાહા વલ્લભાહા યસ્ય સહ ઇતિ સિદ્ધવલ્લભ, એને સિદ્ધો બહુ વાલા, બહુ જ સિદ્ધોને માને પૂજે. કોઈ કહે કે આ સિદ્ધ છે એટલે રાજાને બહુ એના પ્રત્યે આકર્ષણ થાય. ગમે ને એ સિદ્ધનો મહિમા એના મગજમાં બેહી ગયેલો. એનું નામ સિદ્ધવલ્લભ. પાછું રાજા બહુ ધર્મનિષ્ઠ હતા, વળી બુદ્ધિશાળી હતા. તીર્થવાસી જે કોઈ આવે ને એમને સદાવ્રત ચલાવીને ખૂબ અનુદાન આપતા. છાત્રાળુ જમાડતા, સાધુ હોય ગમે તે હોય. બુદ્ધિમાન રાજાએ શ્રી હરિને દેખ્યા, મહારાજ આવા બધા જે કોઈ લોકો સદાવ્રત ચલાવતા અને અંદર એવી આશા રાખીને બેઠા હતા કે અમારા સદાવ્રતમાં ક્યારેક કોઈ મોટા પુરુષ આવશે કાં તો પ્રગટ પરમાત્મા આવશે, એવા એવાના સદાવ્રતમાં પગે હાલીને અન્ન જમવા ગયા. શ્રીહરિને તો એક જ વાત હતી કે જેને જેને મારી ભૂખ છે ત્યાં મારે જાઉં. આપણે બધા જ્યાં જ્યાં ફરીએ છીએ ને ત્યાં ત્યાં આપણી ભૂખે ફરતા હોઈએ છીએ, અને કાં તો આપણને વેમ હોય છે કે એને ખરેખર સાચી ભૂખ છે, પણ એ ક્યારેક સાચું એ નથી નીકળતું ને આપણો દાખલો પાણીમાં જાય છે. ભગવાનની એક પણ ક્રિયા વ્યર્થ જતી નથી, કારણ કે તેઓ અંતર્યામી છે. જેને એની ઈચ્છા જ ન હોય ને પરમેશ્વરની ભૂખ પણ જેના હૃદયમાં ભડભડતી લાગી જ ન હોય એવાને માટે ભગવાન ક્યારેય સમય નથી બગાડતા. એ ધંધો બધો આપણને વળગાડ્યો. પ્રભુનું આખું વર્તન જ અલૌકિક છે. એને બહુ ભગવાનની આપેલી ઝીણી બુદ્ધિવાળો હોય ને એ જાણે. આ સિદ્ધવલ્લભ રાજાના સદાવ્રતમાં મહારાજ ગયા એટલે રાજા નજર તો રાખતો હશે કે મારા સદાવ્રતમાં કેવા કેવા માણસો ને કેવા કેવા સાધુઓને કોણ કોણ મોટા પુરુષોને વળી એમાં સિદ્ધો કોણ કોણ આવે છે. મહારાજને જોયા ને એટલે આકર્ષણ થયું કે આ કોક છે, દેખતામાં જ મન ખેંચાય છે, ભગવાનમાં હેત બહુ થયું એને. તેથી ભગવાનને પ્રાર્થના કરી કે વર્ણિરાજ આપ કૃપા કરીને અમારે ત્યાં રોકાવ. હું ઘણાય સાધુ સંતોને ચાતુર્માસમાં મારે રોકાવવા માટે તેડાવું છું, એને રહેવા કારવવાની બધી વ્યવસ્થા આપું છું, સત્સંગનો લાભ લઉં છું, અને ખૂબ સીધા પાણીથી સાધુ સંતોની થાય એટલી સેવા કરું છું. બે હાથ જોડ્યા છે. મહાન ત્યાગી જોઈને રાજા દિનભાવે ઘણો આગ્રહ કરે છે ત્યારે શ્રીહરિ એના પર કૃપા કરી અર્થાત હા પાડી. જ્યારે શ્રીહરિ ત્યાં ચાતુર્માસ કરવા રોકાયા ત્યારે રાજાએ તેમને એકલા જાણીને તેમની સેવા કરવા એક સાધુને કીધું, હે ગોપાલદાસ કે શું કહો છો મહારાજા? આ હાવ એકલા અને અત્યંત ત્યાગી, માટે તમે એમની સેવા કરશો એવા સાધુ સંતની સેવા મારા ભાગ્યમાં કહેતી. ગોપાલદાસ બહુ મોટા છો, દેખતામાં જ મને જણાય છે આપ રાજા છો, બુદ્ધિશાળી છો, નીતિકુશળ છો, માણસને ઓળખવા સંતોને ઓળખવા એ તો આપનું આગવું અંગ ગણાય, તમે કોઈ ખોટું ન હોય. ગોપાલદાસને વિશ્વાસ બેસી ગયો. આ ગોપાલદાસ બહુ સારા સાધુ હતા અને રાજાની પાસે જ રહેતા. રાજાને ને એને બેયને બહુ હેત હતું. રાજા વિશેષથી આ ગોપાલદાસની સાથે પ્રેમ કરી અને સત્સંગ કરતા, અને ગોપાલદાસ બીજા જેવા ગડબડ નહીં, નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતને દઢપણે પાળતા એટલે રાજાને મહિમા હતો. આવા સારા સાધુને રાજાએ નીલકંઠજીને બરદાસ્ત કરવા મૂક્યા કે અમને કાંઈ જોતું કારવતું કાંઈ જાવું તો બધું ધ્યાન રાખજો, જમવા કારવવાનું આપણા મહેમાન કહેવાય. આપણે એને આગ્રહ કરીને ચાર માસ રોક્યા છે અને કાંઈ ધ્યાન ન દે એ ઠીક નહીં. ગોપાલદાસ કે હવે તમે ચિંતા ન કરશો, હું સંપૂર્ણ સાચવી લઈશ. આપણે જ્યારે અહીંયા કુંડળધામમાં બહારથી કોઈ સાધુ સંત આવે છે ને ત્યારે આપણે એક જણાને હોંપી છીએ કે આમનું જરા ધ્યાન રાખજો, ઉતારા પાણી નાવા ધોવામાં પાણી નળમાં આવે છે કે નહીં, એમ આને નિમણૂક કરી, સમજ્યા? ગોપાળદાસનો થોડો વિશેષ પરિચય આધારાનંદ સ્વામી લખે છે, બીજા કોઈએ નથી લખ્યો. ગોપાળદાસ અત્યંત ખુશી થઈને શ્રીહરિની સેવા મર્યા, આ એનો પહેલો પરિચય. ખુશી થઈને સેવા મર્યા, ઘણાને સેવા કહીએ કહીએ એટલે કરે, પણ મહિમાથી ન કરે. આ ગોપાળદાસ એવા નહોતા. કીધું છે ને કરવું એમ નહીં, કીધું છે એટલે હવે મહિમાથી કરવું. પરમ ઉદાર સ્વભાવના એ સાધુ હતા. ભગવાનની સેવામાં જોડાણા, તે પોતાની ઈચ્છા હોય એમ નીલકંઠ વર્ણીને કરાવવા લાગ્યા એવું નહીં, શ્રીહરિની મરજી પ્રમાણે જ વર્તન રાખતા. અત્યંત સમજણા ગોપાળદાસ હાથ જોડીને શ્રીહરિની પાસે હાજર જ રહેતા. તો સ્વામી ક્યાંય બેઠા હોય ને સેવક ક્યાંય રખડતા હોય આવું નહીં, હાજર રહેતા હતા માથે ને માથે ધાર્યું કરાવવા એવું નહીં, ધાર્યું કરવા હાથ જોડીને હારે રહેતા. આવા સેવક જગતમાં દુર્લભ હોય. ઘણા અખંડ હારે નારે રહેતા હોય પણ ધાર્યું કરાવવા, સમજાણું? એને હેઠેથી હેન્ડલિંગ કહેવાય. હું ઘણા છે ને ઉપરથી આદેશ હોય ને ઘણા હેઠેથી હેન્ડલિંગ હોય, બે પ્રકારમાં મરાઈ જવાયો. પણ આ તો હાથ જોડીને ધાર્યું હરિનું કરવા હારે નારે રહેતા, એક પળવાર પણ દૂર જતા નહીં. મન કર્મ વચનથી એકતાન થઈને તે સેવા કરતા, મન કર્મ વચન એવો એકતાન થઈને. ખરા ગોપાળદાસ, આવું તો આપણે ગોપાળદાસનું કાંઈ જાણ્યું જ નહોતું. સારું થયું આ સ્વામીએ જણાવ્યું. સ્થિર બુદ્ધિના તે સાધુ સ્વભાવે શાંત હતા. બુદ્ધિ એમની સ્થિર હતી, ઘડીક આ ઘાટ થાય ને ઘડીક આ ઘાટ સંકલ્પ થાય એવું નહીં, સ્થિર બુદ્ધિના હતા. એક જ નિર્ણય, એક જ વાત, ડગમગાટ ને ફગફગાટ નહીં, સ્વભાવના શાંત હતા. તેનામાં ચંચળતા નહોતી, તે આમ તેમ જતા પણ નહીં, ખોટા માકલા મારવા રખડ રખડ કરવું એવું થતું જ નહીં. શ્રીહરિની સેવાને જ પરમ લાભ માનતા, સેવા સિવાયના અન્ય કામને નુકસાની ગણતા, સેવાને જ પરમ લાભ માનતા. જોયું? અને બીજા કામ હોય ન હોય નહીં, અને કરવાના હોય પણ એમાં નુકસાની માનતા, કરવા પડે, દૈહિક ક્રિયા કરવી પડે, વ્યવહારિક બાબતોમાં ધ્યાન દઈને કરવું પડે, પણ એમાં કાંઈ ફાયદો ન માનતા, કરવું પડે એટલે કરતા. પણ શ્રીહરિની સેવાને તો ખૂબ મહિમાથી ખૂબ ફળદાયી જાણીને કરતા. આમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. કેમ, જે આપણે મૂળભૂત સેવક છીએ અને સેવક કે સેવકના ગુણ શીખવામાં જ સુખી રહેવાય. સેવક પછી સ્વામીના ગુણ શીખવા જાય ધરાઈને દુઃખી થાય. તેમની સેવા ભાવના હતી, અદ્ભુત હતી. વળી એના મનમાં એમ રહેતું કે આ જગતના બધા તીર્થ કે બધા વ્રત કરીએ કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરીએ કે ગમે એટલો વ્રત તપ કરીએ, દાન દઈએ કે યજ્ઞ કરીએ, આવા કરોડો સાધન કરીએ, એના કરતાંય આ વર્ણીની સેવા અધિક છે. એના મનમાં આવું હતું. આ બધું કરી એના કરતાંય આ વર્ણીની સેવા મારા માટે અધિક છે, એ મને ક્યાંથી મળે? અને વાત હોનાની છે, એમાં રંચય પિત્તળ ન મળે. ભગવાનની સેવા તો મળે જ ક્યાંથી? તે ગોપાળદાસને મળી. આ દુનિયામાં ઘણાય દાસ થઈ ગયા, સમજ્યા? પણ ગોપાળદાસને મળી. ઘણા તો કહેવાના દાસ હોય પણ પ્રગટ ત્રાસ હોય. હવે એક ગોપાળદાસની સમજણ આવે છે ને, એ સમજણ સાંભળીને તમે અચંબો પામી જશો, ગજબની સમજણ છે. એને તો શ્રી હરિમાં ગુરુ બુદ્ધિ થઈ ગઈ કે આજ મારા ગુરુ. અને એને એક સમજણી હતી, હરિગુરુ શુદ્ધ જાનત એકા,
હરિગુરુ શુદ્ધ જાનત એકા,
હરિગુરુ શુદ્ધ જાનત એકા,
હરિગુરુ શુદ્ધ જાનત એકા,
એસે સો બુદ્ધિ મે વિવેકા, એસે સો બુદ્ધિ મે વિવેકા, એની બુદ્ધિમાં આવો વિવેક હતો, એસા વિવેક થા. તો કે કેવા? તો કે શ્રીહરિ અને શુદ્ધ ગુરુને જાણત એકા, એક જાણતા હતા. પેલા મુક્તાનંદ સ્વામીના એક પદમાં આવે છે ને કે બધી જ માયાનો ગઢ ત્યારે તૂટી જાય છે જબ ગુરુ ગોવિંદ એક જનાયો. અને નીલકંઠવર્ણી જ્યારે રામાનંદ સ્વામીની પાસે ગયા ને ત્યારે રામાનંદ સ્વામીમાં ભગવદ્ બુદ્ધિ રાખતા અને સેવા કરતા, એવું જ આ ગોપાળદાસે શ્રીહરિને શુદ્ધ સંત જાણીને ભગવાન જેવો ભાવ રાખીને સેવાનું કામ શરૂ કર્યું. હવે બોલો, આના ફળને કોઈ પૂગે? હરિગુરુ શુદ્ધ જાનત એકા, એમ કૃષ્ણની બુદ્ધિએ કરી. આ રામાનંદ સ્વામી છે એ જ કૃષ્ણ છે, એમ કૃષ્ણની બુદ્ધિએ કરી સેવે છે ગુરુને પોતે હરિ. એમાં ગોપાળદાસે પણ નીલકંઠવર્ણીને ગુરુ માન્યા, કૃષ્ણ બુદ્ધિ કરી. આવો આનામાં વિવેક હતો કે શું? ધર્મનિષ્ઠ ગુરુ ત્યાગી જેહા, તાકી કરહી સેવા તેહા. ધર્મનિષ્ઠ જે ત્યાગી ગુરુ છે એમની સેવા કરવી જોઈએ. શ્રીહરિએ પણ ગોપાળદાસને જોયા ત્યારથી તે મનમાં ગમી ગયા. હવે જોયું, હા મહેમી લાગી. આ તો મહારાજને એને જોયા ને એ ભેગા સેવક ગમી ગયા, આ સેવક રાખ્યા જેવા છે. એટલે ગોપાળદાસને પોતાની સેવામાં રખાવ્યા એમ કહે છે. મહારાજે જ રખાવ્યા એવું આમ થયું, રાજાને કહીને રખાવ્યા છે અથવા તો માન રાખ્યા કે સારું એને હું સેવક તરીકે અપનાવું છું. શ્રીહરિનો પણ એવો સ્વભાવ હતો કે જેમાં ત્યાગ અને શ્રદ્ધા ન દેખાય તે ગમે જ નહીં, એ માણા જ મહારાજને ન ગમે. આસક્તિથી લથબથ હોય ને, કરવા જેવા ત્યાગ કરીએ કે નહીં ને રાખવા જેવી સેવામાં શ્રદ્ધા રાખી શકે નહીં, સાચી પ્રીત હોય નહીં, એવા માણસ મહારાજને ગમતા નહીં. હવે રાજાને ત્યાં જે બીજા બધા ભેગધારીઓ રહ્યા છે ને એનું વર્ણન આવે છે. એક ચિત્ર દોર્યું છે સિદ્ધાનંદ સ્વામીએ, દેખાડું. રાજાએ બીજા ભેગધારીઓને ઘણા જ આનંદ ઉલ્લાસથી ચાતુર્માસ કરવા માટે પોતાના નગરમાં રાખ્યા હતા. તે ભેગધારીઓ એટલા બધા અપાર વ્યસની ફેલી હતા કે તે ગણતા પાર જ આવે નહીં. એના વ્યસન ફેસન ને અપલખણનું લિસ્ટ બહુ લાંબુ ગણાય એમ નથી કે. તેઓ મંત્રના અને તંત્રોના અભ્યાસી હતા. હા થોડુંક કે છે, તેમને રાજસ તામસ ક્ષુદ્ર દેવો ઉપર ખૂબ પ્રેમ હતો. બોલો, જોયું તામસ દેવો ઉપર ને રાજસ દેવો ઉપર, જે બધા ક્ષુદ્ર દેવ દેવીઓ ગણાય એમના ઉપર બહુ ભાવ. પણ સાત્વિક દેવો છે હનુમાનજી ગણપતિ એમના ભાવ નહીં, સમજાણું? તો અવતારમાં ક્યાંથી હોય? સાત્વિક દેવી જે લક્ષ્મીજી છે, પાર્વતી છે, સરસ્વતી, એમાંય નહીં, સમજાણો? તો પછી વિષ્ણુમાં ભાવ ક્યાંથી હોય? ભગવાનના અવતારમાં ભાવ ક્યાંથી? તો પછી અવતારીને ઓળખવાની તો વાત જ ક્યાંથી? આવા બધા હતા. પ્રત્યેકના વેશ અલગ અલગ હતા. આ જગતમાં તો આવું બધું બહુ છે. હવે એનું વર્ણન કરીશ. કેટલાક જટાવાળા હતા, તો કેટલાકે માથું મૂંડેલું, કેટલાક વળી મોટી લાંબી દાઢીવાળા, તો કેટલાક તો મૂછવાળા હતા. બોલો, કેટલાકને લાંબા મોટા પોળા સોટલા. એ તો ઠીક, હવે વેશ જે છે તે. પણ એમને ભગવાનના સ્વરૂપનું લેશ માત્ર પણ જ્ઞાન નહોતું. મોટો વાંધો અહીં હતો. બોલો, ભૈરવને, ભવાની, કાલિકાન એમનામ જ બકબક કરે, ભગવાનનું તો જ્ઞાન જ નહીં. અને સંતોના માર્ગથી બધા ઉલટા ચાલતા. કહેવાય સાધુ, અને સાધુના માર્ગે પાછા હાલનારા નહીં, ઊંધું જ હાલે. કેટલાક નાગા હતા, તો કેટલાક વળી લુગડા પહેરતા થોડા ઘણા. કોઈ જૂના કપડાવાળા, તો કોઈ છેલ બટાવ કહેતા, વરણાઈ ગયા હતા, સમજાણું? અત્તર બત્તર સ્પ્રે બે મારી, ચોટલી બોટલી ઓળી, ભભકાધાર આમ કપડાં બપડા પહેરી, એવા થઈને નીકળે. આમ હતું. કોઈ તો સાપના જેવા તમો ગણી હતા, ભૂલાય બોલાવાય નહીં. બ્રહ્માનું પાંચમું મુખ ખુલે એમ ખુલે ઉડાઈ. અમે બદ્રીનારાયણ ગરમ કુંડમાં નાતા હતા અને અભિષેક કરતા, ત્યાં થોડાક બાવા આવ્યા. આપણો આનંદ ને ઉત્સવ જોઈને શું કોણ જાણ ગરમ થયા. જેમનું તેમનું મંડ્યા બોલવા. પછી કહ્યું, ભાગો ભાગો અહીંથી, નહીતર આ તો છે ને કેટલાક શ્લોકો સંભળાવી દે. તો તમો ગણી સલમ તો ઘડી ગઈ હેઠી જ મૂકે નહીં, જાણું? વળી તેમાં કેટલાક તો ઘણા મોટા તપસ્વી હતા. હા, તપ ઘણું કરે, પણ બહુ તમો ગુણી ઉપવાસ ન કોડો કરે, પણ વતાવાય નહીં. બાર તડકામ જઈને બેહતા, પંચાંગની તાપતા. બોલો, કેટલાક બ્રહ્મચારી હતા, તો કેટલાક સંન્યાસી હતા, કોઈક હંસ હતા, તો કોઈ ઉદાસી હતા. આ બધા બાવાઓના વંશ છે, ઉદાસી વંશના, હંસ વંશના. કોઈ ભેગધારી હતા, તો કોઈ કાલી 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 એવું બોલ્યા કરતા આખો દી, તો કોઈ તો જય મૈયા બહુચરા એમ બોલતા, કોઈ તો ભૈરવ 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 કરતા, સમજ્યા? બીક લાગે જોઈને. કોઈ તો ભવાનીને ભજતા, કોઈ જોગણીને સંભાળતા, કેટલાક મૌન રાખતા અને કેટલાક બોલતા. કેટલાક તો મુનિ બોલે જ નહીં, અને કોઈ બોલતા બંધ જ થાય નહીં. કોઈ રાત દિવસ આંખોને ખોલતા જ નહીં, તો કોઈ આંખો બંધ જ નહોતા કરતા. કરવા જેવી જગ્યાએ કોઈ ખાખી હતા, તો કોઈ અડદંગા. નાગા બાવાના અખાડામાં લાકડી વગેરેથી ખેલ કરનાર અને કસરતથી શરીરને બહુ મજબૂત બનાવનાર બાવાને હુડદંગા કહેવાય. તો કેટલાક અડબંગા હતા. આ હુડદંગા અને અડબંગા, અડબંગા કોને કહેવાય? અતિ તમોગુણી, સમજાણું, અને ખાઈ પીને પડ્યા રહેવા વાળા, કોઈનું માનવું ગાંઠવું નહીં, એને બધાને અડબંગા કહેવાય. કેટલાક શરીર ઉપર રાખ ચોળીને શીત થયા હતા, ધ્યાન ભજન કરીને નહીં, શરીર ઉપર રાખ ચોળીને શીત થયા હતા, ઉપલ્યો વેશ બનાવીને. અને ઘણા ભાંગ અને ગાંજો પીનારા રંગીલા આવા બધા એકઠા થયા હતા. આ એનું એક આખું ચિત્ર આપી દીધું. રાજાએ તેમને મોટા સિદ્ધ માનીને પ્રેમ ભાવથી ઘણી મોટી રસોઈ આપી હતી. કાલી રોટી ઓર ધોલી દાલ બહબાહટી બોલતી, રેશમના ગાડલા બનાવીને બધા સિદ્ધોને પાથરવા આપ્યા હતા. રાજાએ તો સેવાહારી કરતો. રાજાનો ભરપૂર ભાવ જોઈને તેઓ અભિમાનથી સિદ્ધાઈની વાતો કરતા. ઓલાને મહિમા વાળોને ભાવના વાળો જોયો ને એટલે બાવા બધા ઉખળી ઉખળીને બમબમ આવતા. હજાર વર્ષ અમને હિમાલય કી ગુફા મેં તપ કિયા હૈ, થોરિયાના વડલાના દૂધ સોપડી સોપડીને વાળના ઘૂંસળા કર્યા હોય, નાવા જવાનું ન હોય, દેખાવા માટે કોપીની પિત્તળની રાખી હોય, શેરની એકનો તાળું લટકાયું હોય, ચાવી શેલાને પી હોય. હો જબ તાલા ખુલતા હૈ તબ હમકો એકી ઓર બેકી હોતા હૈ, એવી જ મોટી મોટી વાતો કરે. રાજા કે બહુ સારું, તમારી ઉપર હું ખુશ છું, તમારે શું જોઈએ બોલો. કાલી રોટી ઓર ધોલી દાલ, રામજી કે આજ્ઞા સે ભોજન કરેંગે, કઈ કથા નહીં કરેંગે. હું હા કથા સત્સંગ ભજન કીર્તન ચેષ્ટા સદગુણ ગાવા, ઓ ચીજ તો સાધન દશા વાલે કી હૈ, આમ તો સિદ્ધ હૈ. એટલે ભાઈ હું કરજો, બસ સિદ્ધાય દેખાયંગે, યહાં નદી મેં વેલું મેં બેઠ જાયંગે ઓર ધ્યાન લગાયંગે. રાજા કે બહુ સારું, નદીને વેલું બેહો બધા. તો બાવા બધાએ ત્યાં જમાવી. પછી ભાઈ શ્રીહરી આ બધું જોવે કે માળા હાવ મારક ભૂલ્યાસ, દંભ ડોળને પાખંડમાં વ્યાઈ ગયા, અને જરાક રાગે લાવવા પડશે પરમાત્માની શી વાર. ધડ લઈને સંકલ્પ કર્યો નથી, ફળ લઈને કામ થયું નથી, ભગવાનને તો કાંઈ બળ કરવું પડતું નથી. ભગવાને કર્યો સંકલ્પ અને બમ્બમ આવીને વરસાદ આવ્યો, હબ હબ આવીને પવન ફૂંકાયો, ઝબકાવીને થવા માંડી વીજળી, હડુડાટ થયો, ઝબરો ઉત્પાદ થયો, મુશળધાર વરસાદ લાગ્યો વરસવા, આકાશમાં ગર્જના સાથે કડાકા ભડાકા થવા લાગ્યા. માનો હમણાં જ આપ ફાટી જાય. સતત વર્ષીને અપાર હેલી મંડાણી, ત્યાં આવ્યો ત્યાં બહેન થવામ સમજે નહીં. જમીન ઉપર પાણી ઉભરાતા ચાલ્યા, તે સમયે બહાર વરસાદમાં કોઈ સિદ્ધ બેસી રહ્યા નહીં, ત્યાં કોણ બેહે, પાણી આવ્યું. શ્રીહરિ એક બેસી રહ્યા. રાજા સિદ્ધોની સિદ્ધાઈ જોઈને કાયમ સિદ્ધાઈ દેખતા, તેને મનમાં યાદ રાખતા રાજાએ ડાયો, ભાવનાથી સિદ્ધાઈ જોઈને પગે લઈયા. શ્રીહરિ એક દિવસ અને એક રાત બહાર વરસાદના પાણીમાં બેહી રહ્યા. નખથી શિખા સુધી આખા શરીર ઉપર કીચડ છોટી ગયો. હા, માટી, કીચડ જેવી માટી, એમાં ભગવાન આખા ડટી ગયા. હવારમાં વહેલા સેવક આવ્યો, ગોપાળદાસ, એ તો સિદ્ધ નહીં એટલે આની ભેગત ન બેઠો હોય, બિચારો ગુજરી જાય, એ વળી ક્યાંય હશે. તે આવ્યો હવારે, આવ્યો વરણી બેઠા હતા, ત્યાં માંડ્યો જોવા. હવે ત્યાં તો બધો ગારો ને કદડો ભેગો થઈ ગયેલો, ખોળા ખોળે બહુ કરી, પણ ક્યાંય ગુરુ જીડ્યા નહીં. રાજાએ આ વાત કાંઈ જાણી નહોતી, પણ ગોપાલદાસ હળી કાઢીને ઉપડ્યો, સિદ્ધ વલ્લભજી, સિદ્ધ વલ્લભજી, सुनिए सुनिए, अरे वो जियो वो वर्णी जिनकी सेवा में आपने मुझको रखा था, अरे बोलना, वो दिखाई नहीं देते, कहां पर, वहां पर राजा आफड़ो माफड़ो आयो, दौड़ा दौड़े वो आई बिन जोयू, अरे गोपालदास क्या बैठा था, इधर बैठा था, इधर ही था, इधर ही था, तेरे को मालूम है, पूरा मालूम है, इधर ही था। अबे न्या जो जो कर पण काय वर्णी जड़े नहीं, राजाना दिल में तो फाल पड़ी गई, मन में एम थी करे रे आवा हारा वर्णी पानी में तणाई गया है, शू थू से भमा डटाई गया है, राजा शोक मांड्यो करवा, दुख बहु लाग्यो, बधा माणसों भेगधारियो भेगा थी गया, पण राजा ने एना गुरु वर्णी खोवाई गया से एटले भारे दुख थियो से, ई जाणीने बावा मांड्या बगलू खंजोळवा, समझ्या ने मां, अने मुहावरो कहवाय एटले के खुश थी गया एम के हारू थियो हारू थियो। ई वर्णी आव्या ते दाड़ानो मालो एनी जाहे फरतो, आपणी हामुई नहोतो जोतो, हे आ बधो घणो शोरबोकोर थई गयो, त्यां बधा नगरजनो दौड़ी आव्या, राजा रड़वा लाग्या, राजा ने वर्णी मां आवुं हेत थई गयुं, रड़ता रड़ता राजाए जोरदार परमेश्वर ने प्रार्थना करी के हे परमात्मा, आवा सारा साधु वर्णी एनु हुं थयुं, दया करो, ए वर्णी ना दर्शन कराओ, एम ज्या प्रार्थना करीने त्यां तो वळी वरसाद चालू थयो, मुसळधार पड्यो, पड्यो એટલે કઈ જેમ તેમ નહીં, અને જે વરસાદ આવ્યો ને એટલો બધો ગારો હતો ને પાણી આવ્યું તણાઈ ગયો, ગારો ગયો અને શ્રી હરિ અંદર નિરાલા દેખાયા, પ્રભુના દર્શન થયા, એ જોઈને રાજા અત્યંત આનંદમાં આવી ગયો, વાહ વાહ પ્રભુ મળી ગયા વાહ, સિદ્ધન કે મુખ પરે સબ કાલા,
સિદ્ધન કે
બધા સિદ્ધો ના મોટા કાળા થઈ ગયા, વર્ણી પ્રગટ થયા ને એટલે,
સો દેખત હી ભયે ભૂપાલા,
સો બધા બાવા ના મોટા કાળા થઈ ગયા, રાજા એ નજરો નજર જોયું,
સો હી દેખત ભયે ભૂપાલા, સો દેખત હી ભયે ભૂપાલા,
હરિ કૃપ આપ હી આઈ,
શ્રી હરિ કૃપ આપ હી આઈ,
દો કર સે લીન ઉઠાય,
દો કર સે લીન ઉઠાય,
હરિ લીન ઉઠાય, લીન ઉઠાય, લીન ઉઠાય, રાજા દોડ્યા તરત, ખાંધા બાંધાને જોયો નહીં, ભગવાનને બે હાથે ઉઠાવી લીધા, તરત જ લઈ આવ્યા રાજમહેલમાં, રાણીઓને કહી દીધું ઝટ પાણી ગરમ કરો, પાણી ગરમ કર્યું, રાજા સેવાની રીત જાણતા હતા એટલે તરત જ ગરમ પાણીથી શ્રી હરિના બધા અંગોને ચોળી ચોળી નવડાવવા લાગ્યા, રાજાએ શ્રીહરિને શેક કરવા માટે તરત સળગતી સગડી મંગાવી, જી હજુર કરીને સેવકો સગડી સળગાવી લાવ્યા, રાજાએ શ્રીહરિને શેક કરવા માંડ્યો, કેવી રીતે શેક કરવા માંડ્યો, રાજાએ પોતાના ખેસનો આ રીતે દડો કર્યો પોટલીવાળી, અને એ પોટલી ઉપર મીણનું તેલ લગાડ્યું, અને પછી આમ ગરમ કરે, પછી શ્રીહરિના શરીરે આમ ઘસે, આ રીતે રાજા વર્ણીની સેવા કરે છે, બોલો કેટલો ભાગ્યશાળી, ભગવાનને અડવાઈ મળે એને બદલે આવી સેવા મળી ગઈ, આવી બધી સેવા કરી ત્યારે શ્રીહરિમાં કાંઈક ચેતના આવી, હજી પ્રભુ ભાનમાં નથી, જરાક હવળ્યા, અને પછી ધીમેરે નેત્રકમળ ખોલ્યા, ચારે કર જોયું, પછી અમૃત સમાન વેણ બોલ્યા, હું અહીંયા ક્યાં છું, લે આ તો રાજમહેલ છે, મને અહીંયા કોણ લાવ્યું, આવું બોલે છે, અરે તમે મને આ પાઇટ ઉપર ક્યારે લઈ આવ્યા, પાયટું પહોરું વાઈડ હતા એટલે આવું બોલે. આટલું કર્યું ત્યારે શરીરમાં કંઈક ચેતના આવી. રાજાએ શ્રીને શેક કરવા માટે તરત સળગતી સળગી સગડી મગાવી, મોટી એક પાટ મગાવીને તેના ઉપર મોટું ગાડલું નખાવીને સુવાડ્યા. બરાબર રાજાએ તેના ઉપર શ્રીને સુવાડ્યા અને પછી મન ફાવતો શેક પોતાની હાથે કર્યો. ભગવાન પછી જાગ્યા અને આવું મીઠું મીઠું બોલ્યા કે મને અહીં કોણ લેવા, અહીં હું ક્યારે આવી ગયો, આ પાટ કોણ લેવા, અહીં મને કેમ સુવાડ્યો, મને તો તેની કંઈ ખબર જ નથી, હું તો વરસાદની હેલીમાં ત્યાં રહી ગયો હતો. જો ખબર હોય તો શા માટે ત્યાં રહીએ કે, અને આમાં મોટી સિદ્ધાઈ પણ શું કહેવાય, મને તો ખબર નહીં એટલે રહી ગયો હતો, ભાઈ ખબર હોત તો હું તો ઉઠીને આવતો રહે થોડી, આમાં હું સિદ્ધાઈ કહેશ. એનરૂપ અહીંયા જે મોટા સિદ્ધો આવ્યા છે તેની તમે સંભાળી લો, મને કોઈ તકલીફ નથી, મને શરીરમાં કાંઈ પણ કષ્ટ થયેલ નથી, હેલીની પીડા પણ કાંઈ જણાતી નથી. શરીરના જે જે ભાગમાં જ્યારે પીડા અનુભવાતી હોય ત્યારે તેને જે દેહાધ્યાસી હોય તે કઈ રીતે સહન કરી શકે, પણ રાજા મને બિલકુલ દેહાધ્યાસ નથી, આત્માધ્યાસ છે, હું તો આત્મારૂપ છું, હું તો ઠંડીની ઋતુમાં હિમાચલની વચ્ચે શ્રી નરનારાયણના આશ્રમમાં ગયો હતો, નરનારાયણને મળી આવ્યો અને ત્યાં 6 માસ મેં તપ કર્યું છે, માટે મારા શરીરને કાંઈ તમે હાચવોમાં, હા આને કાંઈ નહીં થાય, બીજા સિદ્ધોની સેવા કરો જાઓ. જ્યારે રાજાએ આવું સાંભળ્યું ત્યારે તેને હૃદયમાં ઘણું જ હેત થયું. ઓહો હો હો હો, આ તો બદ્રિકાશ્રમમાં નરનારાયણને ત્યાં 6 મહિના તપ કરી આવ્યા છે, સામાન્ય નહીં. ઓહો હો હો હો, પણ એટલો બધો ભાવ થઈ ગયો તે રાજા એવું બોલ્યા, ઓહો હો આ વર્ણિત નરનારાયણ છે. જોયું, તે સિવાય વજ્રથી પણ અધિક કઠિન શરીર ન હોઈ શકે, વર્ણીએ આ શરીરથી મુશળધાર વરસાદને સહન કર્યો છે અને શિર પર વીજળીઓ એને પણ સહન કરી છે. બોલો લ્યો, વીજળી ફીજળી બધું સહન કરીને આવ્યા છે. આમ 31મું તરંગ પૂરું થયું, હવે તરંગ 32ને વાંચું છું. શ્રી હરિએ દંભી સિદ્ધોની સિદ્ધાઈ દેખાડી, સેવક ગોપાલદાસને બચાવ્યો, તૈલિંગી બ્રાહ્મણની રક્ષા કરી. આ બધા શ્રી હરિના અદભુત ચરિત્રો છે, આપણને ગાવા સાંભળવા મળે તેથી આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ એમ જાણવું. અદભુત વાત કહે છે,
નૃપ ઉત્તમ પ્રતિ કહત હે મુનિ મુક્ત જીવ ઉદાર, નૃપ ઉત્તમ પ્રતિ કહત હે મુક્ત મુનિ ઉદાર, સ્વકથા મે કહત હું તાસ કૃપા ઉર ધાર, રૂપ અરૂપુર જન જે શ્રી હરિ કો પ્રતાપ જોઈ, રૂપ અરૂપુર જન જે મહાઈશ્વર કરી માને તે પૂજત નિત નિત એ, મહાઈશ્વર કરી માને તે પૂજત નિત નિત એ,
સ્વરૂપ અને સ્વભાવથી ઉદાર એવા શ્રી મુક્તાનંદ સ્વામીએ શ્રી ઉત્તમ રાજા પ્રતિ જે કથા કહી હતી તે કથાને હું એમની જ કૃપાને મનમાં યાદ કરીને અત્યારે લખું છું. આદાન સ્વામી કહે છે, હા એમની જ કૃપાને મનમાં રાખીને કહું છું. શિરપુરના રાજાએ અને નગરજનોએ શ્રીહરિનો પ્રતાપ દેખ્યો તેથી તેઓ વર્ણિરાજ શ્રીહરિને મહાન પરમેશ્વર માની દિન પ્રતિદિન માંડ્યા પૂજવા. લાગ લાગડ 4 માસ સુધી વરસાદની જડીઓ ચાલું ચાલુ રહી, અર્થાત વરસાદ બહુ વર્ષ્યો એટલે બધા સીધો ભાગવા લાગ્યા, વરસાદ બંધ જ થતો નથી, રોજ રોજ આવે, ઝાપટા આવે ને પાણી આવે ને પછી કાંઈ સીધોથી સિદ્ધાઈમાં ટકાણું નહીં, તો કોક દી 2-5 ને કોક દી 10-10, હવે પોટલા ઉપાડ્યા મેલ ખેંતાળ્યા, ને કહું રાજાની નજરે થવું ને આંખે થવું, સિદ્ધાઈ બધી આપણી વેરાઈ ગઈ. એક રાતમાં એક એક કરીને ધીરે ધીરે બધા નાસી ગયા, જે જે સિદ્ધિ આવ્યા હતા તેમાંથી કોઈ નો રહ્યો, તે જોઈને લોકો મજાક કરતા, આહા આસન ખાલી પડ્યા, એટલે આ એ ગેમલા સિદ્ધો ક્યાં ગયા, તો પેમલા ભાગી ગયા. વર્ણી શ્રીહરિ એક જ બેસી રહ્યા, તેમને દેખી નરનારી પગે લાગતા અને બોલતા, આ એક વર્ણી સાચા શિષ્ય છે, બીજા ખોટાની ખોટાઈ બધી બહાર પડી ગઈ, બીજા તો બધા દંભી નીકળ્યા, હા કાચા નીકળ્યા, હે ક્યાં ગયા એ બધા, ભાગ્યા કેમ ભાગ્યા, હા સાહેબ ને એટલે ખોટાથી ટકાણું નહીં એટલે ભાગ્યા. કરે ગામના લોકો આવી વાતો કરે. વર્ણીને મોટા માની રાજા પગે લાગતા અને બીજા સિદ્ધોને તેમણે ખોટા જાણ્યા. લોકો બીજા કોઈને માનતા નહીં, હવે તો એક વર્ણીનું જ માન વધી ગયું હોવના મનમાં. તે જોઈને બીજા સિદ્ધો મનમાં અતિશય બળવા લાગ્યા, તેથી તે બધા જેમ અંતકાળ આવ્યો હોય તેમ વર્ણીને મારવા માટે આવ્યા. ભાગી ગયા હતા પાછા ભેગા થઈને આવ્યા. દૂધપાક માલપુડા સાંભળ્યા ને એટલે જ્યાં ગયા ત્યાં તો હુકો રોટલો ને સાસમાં બહુ મજા ન હોય, પાછા આવ્યા અને વિચાર કર્યો કે આ આપણને ડખો કરનાર માણસ છે ને એનું નિકંદન કાઢીએ તો આપણા તાગડ ધીના જીવતા થાય, મારી હાડે ભરે કરી. આમાં તો હવે નીલકંઠજીને મારવા તૈયાર થયા છો. કેટલાક પ્રકારના ઉપાય કર્યા છે બધાએ, ભાઈ જ ભાઈ સત્સંગી જીવનમાં લીખ્યા છે. મંત્રેલા અડદની મુઠીઓ વરણી ઉપર નાખી, આ તો છેલ્લો ઉપાય પછી, પણ તે બધી નકામી ગઈ. તે પછી સાધુ ગોપાળદાસ ઉપર મુઠી મારી, એ વરણીની સેવામાં હતા ને એટલે એને મુઠ મારી, તેથી તે ભૂમિ ઉપર પટકાઈ પીડ્યો. બિચારો લ્યો ઘણી પીડા થઈ. જુઓ આવું છે, હારા માણાની પડખે ક્યારેક રહેવીને પક્ષમાં, એમાં નકામા આ રીતે ક્યારેક આંટે ખરા, પણ પક્ષ સોડાય નહીં હારાનો. જટાયુ જો સીતાનો પક્ષ રાખવામાં મરી ગયા, પણ પક્ષ છોડ્યો નહીં તો રામે ખોળામાં રાખીને દેહ છોડાયો. હે ભગવાનને ભગવાનના પક્ષ રાખે ને, એ માંસાહારી પક્ષી હોય કે ગમે તેવો હોય માણા, પણ ભગવાન એના ઉપર રીઝી જાય. સત્યનો પક્ષ, ધર્મનો પક્ષ, સજ્જનનો પક્ષ, ન્યાયનો પક્ષ, હાચાનો પક્ષ, ભક્તનો પક્ષ, સંતનો પક્ષ, આ રાખવો જ જોઈએ. ગેંગે ફેંગે લપડવેડા કરે લહત મહત્યા માણસ છે ને, એ કળિયુગ જેવા ગણાય. એમાં હું હારું માટે ચોખ્ખા દિલના માનવી બનવું, શુદ્ધ વાતમાં ઊભું રહેવું, સુખ દુઃખ તો આવે. ગોપાલદાસને આવ્યું કે નહીં એને ખબર એ છે કે હું નીલકંઠ વર્ણીનો થઈને એની સેવામાં ખડે પગે ઊભો રહું છું. આ બધી અમારી નાચ છે ને, આ અમારા જ છે બધા, મને એનો થયેલો જાણીને કાંઈ મૂકશે નહીં. નહીં ખબર હોય ગોપાલદાસ તો એ બધા બાવા માયલા જ બાવા, પણ હારા હતા. તે શ્રીહરિને હારા જાણીને હારા હારાને પક્ષમાં રહ્યા, હારા એ હારાને પક્ષમાં રહેવાય. કોઈ પણ ભયથી કે ડરથી ક્યારેય હારા એ નબળાની પડખે પહેરી જવું નહીં, નહીતર મોતના દાડા થાય. હારાનો પક્ષ રાખતા ક્યારેક થોડું ઘણું દુઃખ આવે ખરું, પણ એ દુઃખે અમૃત ગણાય. અને નબળાના પક્ષમાં રહીને જે દુઃખ આવે ને જે હલવામણી થાય ને, એ દુઃખ તો બાપરે બાપ કાળા પાણીની સજા જેવું, ને જન્મ મરણને ગર્ભવાસ થાય, એમાં તો હારું જ નહીં. માટે ઘણા માણા તો બીકમાં બીકમાં અધર્મના પક્ષમાં એમાં વૈયા જાય છે, પણ એ હારું નહીં. જુઓ ગોપાલ યોગી નીલકંઠજીનો પક્ષ રાખતા આ રીતે દુઃખી થયા, પીડા ઘણી થઈ, તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. તેને જોઈને લોકો બોલતા કે હવે આ નહીં જીવે, પૂરું વૈયા જવાના. પણ આ વાતની રાજાને ખબર પડી. રાજા તત્કાલ ગોપાલદાસની સેવામાં આવી ગયા. થાય એટલી મહેનત કરી, રાજાથી તો કાંઈ થયું નહીં એટલે તરત જ આ બધા સિદ્ધોને રાજાએ ખાસ ચાઈન બોલાવ્યા અને કહ્યું, સિદ્ધો તમે મૂઠ પાછી વાળી લ્યો, આ તમારા જ કામ છે. ત્યારે સિદ્ધો મરડમાં બોલ્યા, સમજ્યા, મરડમાં એટલે કે ઈર્ષ્યાને અભિમાનમાં બોલ્યા, ગોપાલદાસને તો તમારા ગુરુ વર્ણી જીવાડી છે, એમને કહો, એમ બોલે. લ્યો રાજા એમને કહો, કેમ અડબંગદાસ હું કહો? તો કે હા, શું અડબંગદાસ આવી વાત કરે. રાજાને ઘણી દાજ ચડી કે આને કરવું હું, પણ અત્યારે તો એને કાંઈ કરવાનો ટાઈમ નહોતો. તરત જ રાજા વર્ણી પાસે આવ્યા ને હાથ જોડ્યા, હે નાથ, આપ દયા કરીને આ સાધુ જીવાડો. ત્યારે શ્રી હરિ ગોપાલદાસ પાસે આવ્યા, આમ ક્યાંક બીજે બેઠા છે એવું લાગે છે. ત્યાંથી ઉઠીને ગોપાલદાસ ભાઈ આવ્યા અને કાંઈ કર્યા વગર આવીને સીધો જ ગોપાલદાસના કાનમાં હરિનો મંત્ર કહ્યો, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. તરત મૂર્છા ઉતરી ગઈ, મૂઠ ફૂઠ ઉડી ગઈ. ગોપાલદાસ આળસ મળીને બેઠા થયા, હાવ ભાનમાં આવી ગયા, વાર જ ન લાગી. ત્યારે હજારો લોકોને વિસ્મય થયું. આહા, લોકો કહેવા લાગ્યા કે આ તો શ્રી કૃષ્ણ આવ્યા છે, આપણા સદભાગ છે કે આપણને એના દર્શન થયા. વર્ણીનું સામર્થ્ય સિદ્ધો કરતા પણ ઘણું મહાન છે, માટે એને કૃષ્ણ જાણવા. આમ વાતો ઉપડી શિરપુર શહેરમાં. આ બાજુ જે સિદ્ધે ગોપાલદાસ ઉપર મૂઠ નાખી હતી ને, તે મૂઠ તેની જ ઉપર જઈને પડી અને ઓળી ફાટી કહેવાય. અને મૂઠ નાખનારો સિદ્ધ મોટો લાંબો બોળો પાડા જેવો ભભાંગ લઈને ધરતી ઉપર ઢળી પડ્યો, બેભાન થઈ ગયો, જીભડો બહાર નીકળ્યો, ફીણના ફોહા ફહક ફહક માંડ્યા નીકળવા, મોઢામાં ધૂળ ભરાઈ ગઈ, અને નાકમાંથી મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું બખક બખક. હવે તો હાજો થશે કે હું થશે, બધા વિચારને સકડે સડ્યા. બધાને મનમાંથી વંશકંશ ઉડી ગયા. મનમાં નક્કી થઈ ગયું કે આવડો નિક્કી મરી જાય. બીજા સિદ્ધોએ તેને બચાવવા માટે ઘણા ઉપાય કર્યા. ગંગાજળ લઈ આવ્યા, માથે સાઠ્યું, ભસ્મ સોંપડીને દોરાન ધાગાન તાગડ ધીના ઘણા કર્યા, કાંઈ સારું થયું નહીં. પછી સિદ્ધો બહુ ગભરાયા, મનમાં ઘણો ત્રાસ થયો, અરે રે હવે આ સાધુની હાલત સુધરે એમ નથી, હવે શું કરીશું. કે એક બે જણા હતા નહીં કે શું કરીશું, ના દીકરાઓ હવે ઓલા વર્ણીને પગે લાગવાના ટાણા આવી ગયા. કયુંના ઠળમળમાં હાલતા હતા, લ્યો ભીડામાં આવ્યા. એ એટલે શું કહો છો? એટલે એમ કે હવે એના પગે લાગો તો મેળ ખાય. તો કેવું, પણ એને પગે લાગવાનું, બાપા કઈ લાગવાનું? આ આપણો માણસ ગોપાલદાસ એનો નહીં, આ તો રાજાની સેવ શરમમાં એની સેવામાં ગયો હતો, અને આપણે આપણો ટાળ્યો. હારા કાંઈ ભાન તો રાખવું જોઈએ ને, આપણો ને આપણો મારવાનો. પણ એના પડખે ગરી ગયો હતો, એટલે ભાઈ એના પડખે ગરી ગયો હતો તો સમજાવીને પાછો લાવે, પણ માન નાખવાનો. બાવામ થયો ડખો, માંડ બાવાને શાંત પાડ્યા કોક ડાયાએ, અને કહ્યું કે અહમનો કીડો જરાક માથામાં દંડો મારીને હેઠો બેહાડો અને નીલકંઠ વર્ણીને જઈને પગે લાગો, છૂટક્યો જ નથી. પછી બધા બાવાએ નક્કી કર્યું હવે વર્ણીને શરણે જાય, એને પગે પડી, કારણ કે આપણાથી તો કાંઈ ઉપાય થઈ શકે એમ છે નહીં. પછી બાવા બધા વર્ણી પાસે ગયા અને બે હાથ જોડીને કહ્યું કે વર્ણીજી વર્ણીજી, આપ સિદ્ધો બચાવીએ, કૃપા કીજીએ કૃપા કીજીએ, અમારી ભૂલે સબ માફ કીજીએ. અને કહ્યું કે હવે અમને તમારા સિદ્ધ જાણજો, આપ અમારા ગુરુ છો, બધું અમે વિચારીને જ તમારી પાસે આવ્યા છીએ, એમ કહીને પગમાં પડ્યા, મસ્તક નમાવ્યા, હાથ જોડીને બહુ વિનય કરીને કહ્યું કે આપ અમારા ગુરુ અને અમે તમને આધીન શિષ્ય છીએ. આધીન શિષ્ય કહેવાના શિષ્ય નહીં. તોય નીલકંઠજી બહુ આમ હામું જોતા નથી. બાવાને એમથી ભારે કરી ગયેલા. પછી તો બાવાએ બધાએ મોઢામાં ઘાસ લીધું, થઈ ગયા બરાબર ડાયા. આમને રાગે લાવવા તો મહારાજે આ બધી લીલા કરી હતી. મોઢામાં ઘાસ લીધું અને પગે લાગ્યા, આંખમાં આહુડે આવી ગયા. ત્યારે શ્રી હરિ તરત ઊભા થયા, ચાલો હું આવું છું. તરત જ બેભાન પડેલા સિદ્ધ પાસે આવ્યા અને ત્યાં આવીને એના કાનમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર કહ્યો. બોલો એ કયો? શ્રી કૃષ્ણ ત્વમ શરણમ મમ, એવો આવતો હતો એ વખતે. શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ એ છે, પણ શ્રી કૃષ્ણત્વમ શરણમ મમ એવો અષ્ટાક્ષર મંત્ર કાનમાં કયો. એ સમયે પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિનો જ એ અષ્ટાક્ષર મંત્ર પ્રગટ પુરુષોત્તમ જ્યાં બિરાજમાન છે ત્યાં જ એ પ્રગટ પુરુષોત્તમે પોતે જ મંત્ર કયો, એમ વાત છે. સમજ્યા? તરત દોલો સિદ્ધ મૃત્યુના મુખમાંથી છૂટી ગયો, કરતા જીવિત થઈ ગયો. તેથી સૌને ઘણો જ આનંદ થયો. લ્યો રાજા અને સિદ્ધો સૌએ મળી શ્રીહરિ પાસે આવીને પછી ભગવાન નીલકંઠજીની અતિ ભાવથી સ્તુતિ કરી, અદ્ભુત સ્તુતિ છે. ચાર ધામ મહી તુમ સમજો યહ સમય મે નહીં હે કો. ચાર ધામ અમે જોઈ લીધું, હે વર્ણી તમારા જેવું આ સમયે કોઈ નહીં. હમ હી દેખ હે સબ હી જાઈ તુમ સમર્થ રહે હો છપાઈ. અમે આ ચારે ધામમાં જઈને જોઈ લીધું પણ તમે છુપાઈ રહ્યા ક્યાંય, તમે અમને ત્યાં જોવા ન મળ્યા. ઐશ્વર્ય છુપાવીને સમર્થ હોવા છતાં દાસ જેવા થઈને વર્તો છો. ચાર ધામ કે ફલ હે જેતા તુમ હી મિલે પૂરે ભયે તેતા. ચાર ધામ યાત્રાનું જે ફળ હોય તે આ મળવાથી પૂર્ણ થઈ ગયું, બધું મળી ગયું તમારા મળવાથી. તુમ હી મિલે અબ તીર્થ જેતે થઈ ગયા પ્રભુ પૂરા થઈ ગયા. તીર્થ બધા અમારા પૂરા થઈ ગયા, કોઈ બાકી ન રહ્યું. અબ હમ વ્યસન સબ દિયે ત્યાગા. હવે અમે બધા વ્યસન છોડી મૂક્યા, પ્રભુ મૂક્યા. તુમ મિલે ગુરુ રસબડ ભાગા. મહારસરૂપ સુખરૂપ તમે મને ગુરુ મળ્યા, નૃપ સિદ્ધ શરણ ભય સબ
હું.
જબ પડે અતિ માને તબ હું.
જબ પડે અતિ માને તબ હું.
શરણ ભય સબ, શરણ ભય સબ,
શરણ ભય સબ, શરણ ભય સબ હું.
બડે માને તબ હું. ભગવાનને બહુ મોટા માન્યા ત્યારે રાજા અને સિદ્ધો બધાય શ્રી હરિને શરણે થયા, ચમત્કાર વિના નમસ્કાર નહીં. હવે બધાને મોટા મનાણા. શ્રી હરિને અત્યંત સમર્થ જાણીને રાજાનો બધો પરિવાર પણ શ્રી હરિને શરણે થયો. સિદ્ધપુરમાં એટલે કે શિરપુરમાં જે જે સિદ્ધો સિદ્ધાઈ કરતા, કોઈના ઉપર મોઠ નાખતા, પાછું ત્યાંનું વળી નિવારણ કરતા અને તેથી તેઓ પોતાનું પેટ ભરતા. આ ધંધો નબળા બીજું કરે હું, સમજાણું. વરસાદ વરસતો હતો, એક ભાઈ ગાડી લઈને જતા હતા, એમાં રસ્તામાં ગાડીનું પૈડું ખૂટી ગયું એટલે મૂઝાણા. સુખી ઘરના માણા ઉજળિયાટ કોમ, આરે બાયુના છોકરા હેઠા ઉતર્યા, ત્યાં બધો ખાંદો હતો, બળ કરે પણ ગાડી નીકળે નહીં. આગળ નાળાની પાળી ઉપર બેસ્યા જુવાનિયા બેઠા હતા કે ભાઈ મદદ કરીશો, આ કરવી જ જોઈએ ને, તમારા જેવા સજ્જનની નોકરી કોની કરી, એમ કહીને આવ્યા અને બધાએ બળ કરી ગાડી કઢાવી. તો એ ઓલ્યા શ્રીમંત કુટુંબને એમ થયું કે આ માણસોએ ન કઢાવી તો આમાં આપણે કાંઈ હે, એમ કરીને 100 રૂપિયા કાઢ્યા. કે લ્યો ભાઈ, અરે તમારા લેવાય, ના ના તમે મદદ કરી લો, લાવો, આમ તો અમારી આજ રોજી રોટી છે, જાઓ આવજો. પછી નાળે બેઠા બીજી ગાડી વળી ખૂટી. ત્યાં કાંઈ ખાડો બાડો હતો નહીં, પણ આણે જ ખાડો કર્યો હતો, એમાં ગારો ભર્યો હતો અને નાળે બેસી રહેતા. આખો જીમાં સાંજે ઘણી કમાણી થતી કહો. અને આ રીતે એમ કે તમે ઉપકાર કર્યો, હા તો તમારા પરોપકારથી અમારી ગાડી નીકળી. લ્યો અમે રાજી થઈને દઈ છીએ, આ તો કાંઈ ને આમાં અમે ઉપકાર નથી કરતા એમ બોલો. અને આવડા એ કે ભાઈ અમારે તો સેવા જ કરવાની હોય ને, આમાં કાંઈ થોડો ઉપકાર કર્યો છે, પણ તમે આપો છો એટલે એ છે એમ. આ બાવાનો ધંધો બધો આવો આના જેવો છે. ઈના એ બાવા માળા દુઃખી કરે, મૂછ નાખે, પાછા ઈના એ વારણ કરે અને માલ મલીદા ઉડાડે. આ રીતે પ્રજા પાસેથી બોલો. ઠાકોરજી આ બધું જોઈ રહ્યા હતા કેદાળાના, આ જ બાવાને ભીમાં લીધા. બોલો. એ વાત છે. આ રીતે પેટ ભરતા સમાજમાં સિદ્ધોનો જે ભય હતો તેને શ્રીજીએ આ રીતે ભાંગી નાખ્યો, આ રીતે આ તત્વોને દૂર કર્યા, આ રીતે અધર્મ ઉખાડ્યો અને સદ્ધર્મ સ્થાપ્યો, તે મોટા મોટામાંથી કાઢ્યો અધર્મ. લ્યો, આમ જ્યારે શ્રી હરિએ આ બધું બાવાઓનું જનતા ઉપર જે દુઃખ હતું એ ટાળ્યું, ત્યારે જનતાને શ્રી હરિ પ્રતિ અતિ હેત થયું, ભગવાનને અતિ સમર્થ જાણ્યા, એટલે પછી લોકો ભગવાનને માટે વસ્ત્ર, ધન વગેરે વગેરે વસ્તુઓ લાવી અને માંડ્યા ભેટ ધરવા. આ તો થાય જ પાછું. શ્રી હરિ તો સ્વયં અત્યંત ત્યાગી હતા એટલે વસ્ત્ર, ધન આદિ પોતાને શું કરવું છે, જે આવે એ બ્રાહ્મણને દઈ દેતા, ધર્માર્થે વાપરી નાખતા, કાંઈક દઈ દેતા કોકને જરૂર હોય ને. બ્રાહ્મણોને પ્રેમ થયાનું કારણ આ કે નીલગંજી કાંઈ રાખે નહીં ને, બધું બ્રાહ્મણોને દઈ દે એટલે બ્રાહ્મણને મહિમા થયો. હો 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 હો, પ્રેમભાવથી ભીંજાઈ ગયા અને શ્રી હરિની સેવા કરવા માંડ્યા. ધોત્યા પોત્યા ન આપ્યા હોત તો કાંઈ મહિમા ન થાત, સમજ્યા. એ પછી ધોત્યાના ધોળ માંડ્યા ગાવા. આમ તો આમ ભગવાનમાં હેત તો થયું, બોલ્યા ગરીબને બે રોટલા આપ્યા ને હેત થયું ને ઇન્દ્રપદ વિપાયમાં, એમ આમ શ્રી હરિ હવના કલ્યાણ કરે છે. સરસ કથા આવે છે. એવામાં ત્યાં એક તૈલિંગ દેશનો બ્રાહ્મણ સ્ત્રી અને પુત્ર આદિ પરિવાર સાથે આવ્યો શિરપુરમાં. બધા વેદો શાસ્ત્ર પુરાણો ને ઉત્સાહથી ભણ્યો તે બ્રાહ્મણ દેશમાં પ્રસિદ્ધ હતો. સિદ્ધવલ્લભ રાજાની પાસે આવ્યો. આમ તો ગામમાં ટેલ નાખ્યા કરતો, દીકરા દીકરીઓના લગ્ન કે જનોઈ જેવા પ્રસંગ પતાવવા હોય, ભૂદેવને પૈસાની જરૂર હોય એટલે આ રીતે ચોમાસામાં શ્રાવણ મહિનામાં ટેલ નાખે, એક ઝાલર રાખે, ચોકે ચોકે વગાડે, દયા પ્રભુ કી ધર્મ કી જય, દયા પ્રભુ કી, એમ બોલે. લોકો પછી મહિનો પૂરો થાય તે સવારમાં ધૂનને ટેલ નાખ્યાનું, પછી બધા ભેગા થઈને પાંચ દ એમ પછી કંઈક નોંધાવે, થોડું ઘણું ભેગું થાય એટલે વ્યવહારિક કામ પતાવે. આવું હજી હાલે છે. બસ લોકોએ કીધું કે આવું જરી જરી ઉઘરાવે, સમજાણું મેળ નહીં આવે. હું નહીં મેળાવે આ બકરા દો એ શું થાય, એકાદી ભગડી દો ને ભૂદેવ કામ થઈ જાય. ત્યાં ભગડી લેવા ક્યાં જાય, તો કે અમારા ગામનો રાજા બહુ મોટો છે, ડાયનેસરી છે, ત્યાં પૂગો. એટલે પછી ભૂદેવ સિદ્ધવલ્લભ રાજા પાસે આવ્યા. લ્યો, અને વાત કરી દાન લેવું છે. રાજાએ છે ને બહુ ડાયો હતો. આ ભૂદેવ દાન લેવાની રીત જાણતો હતો પણ લોભ વધી ગયો હતો એટલે રીત બારું દાન લીધું. શું કે સિદ્ધવલ્લભ રાજાએ એને હાથી દાનમાં દીધો. અને કાળ પુરુષ સોનાનો બનાવીને એક પુતળું આપે. શાસ્ત્રમાં આવું દાન રાજાનું કોઈએ લેવાય નહીં, લે તો રાજાની કેટલી પેઢીનું પાપ આ ભૂદેવને વળગે. સિદ્ધવલ્લભ રાજા ધર્મિષ્ઠ હતો પણ એના વડવાના વડવા તો બધા એમ જ હોય. આ ભૂદેવને સિદ્ધવલ્લભ રાજાએ મોટો વિદ્વાન જાણીને આછી દાનમાં આવ્યો, પણ દાન દેતાની સાથે જ વિદ્વાન બ્રાહ્મણ કાળો થઈ ગયો, ધોળો મટીને કાળો થઈ ગયો. બોલો લ્યો. ત્યારે તે બ્રાહ્મણ પોતાનું કાળું શરીર જોઈને અતિશય શરમાઈ ગયો અને બીજા બધાએ માંડ્યા દાંત કાઢવા. ગામ આખું માંડ્યું મશ્કરી કરવા, નિંદા કરવા. લે હાથી લીધો તે હાથી જેવા રંગના થઈ ગયા એમ કરીને બધા ઉડાડે. ભૂદેવને એમ થયું કે હવે તો થઈ છે ને કાંઈ. તે બીજા બધા તો કહેતા કે એનું બૈરું સામું જઈને મોઢું સડાવવા માંડ્યું કે તમે તાવળીને તળિયા જેવા થઈ ગયા. હે, હાથી લાવીને તો હવે અમારે શું આનું કરવું, આ તમને કોણે ડાયા કે. આને તો એવું વહમું લાગ્યું કે મારી હાડી આ ઘરનું માણા સામું જોવે નહીં, આનું કરવું હું. બસ બચારો બહુ દુઃખી થયો, બહુ દુઃખી થયો. એણે ઉપાય તો ઘણા કર્યા ધોળો થવા, પણ કંઈ મેળ જ આવ્યો નહીં. હો, મોટા મોટા મળી વળ્યો ને કંઈક જપ કર્યા ને આ કર્યું ને તે કર્યું. પછી કોકે કીધું કે આમ હું કામ હાડીહાડી થાવ કેમ, તો કે રાજાની ત્યાં પેલા વરણી છે ને એ બહુ ચમત્કારી છે. એમ તો કે ઓલા ગોપાલદાસની મૂઠ ઉતારી, ઓલા બાવાની ઉતારી, તમે નહોતા તો એ હું ક્યાં હતો, હું તો હમણાં શ્રાવણ મહિનામાં આવ્યો ને. ઠીક, બહુ ચમત્કારીશ, એમના જઈને પગમાં પડો. પછી આ તેલિંગ દેશનો બ્રાહ્મણ ભગવાન શ્રીહરિ પાસે આવ્યો અને અત્યંત દીનવાણી બોલીને કહેવા લાગ્યો, હે મહારાજ, હું ખૂબ દુઃખી છું. વ્યવહારે દુઃખી હતો, તે દુઃખ ટાળવા અત્યારે તનથી દુઃખી થયો, કાળો થઈ ગયો. બે દુઃખ આવ્યા, મોટું દાન લેવા છતાં પણ સુખી થઈ શક્યો નહીં, સુખ લેવા જતાં હું તો અત્યંત દુઃખી થઈ ગયો. હવે મારે છેલ્લે મરવાનો સમય આવ્યો છે, મરી જાય હું. મહારાજ કે મરાય નહીં, શું કરું તારે? હવે મારું શરીર છોડવું તો પણ મારાથી થયેલા પાપથી તો હું છૂટું એમ નથી. મરી નહીં, તમારી વાત સાચી છે, ફાયદો કાંઈ છે નહીં. મારા મનુષ્ય દેહનો નાશ થાય તો પણ બીજો કોઈ ઉપાય નથી, અને મનુષ્ય દેહનો ત્યાગ ન કરું તો પણ મારો કોઈ સહાયક નથી. તો મરું નહીં કરું હું, અને મરી નહીં હારું હું. હું તો બહુ તકલીફમાં આવી ગયો છું. દાનમાં થતા ભયંકર પાપથી હવે મારે છૂટવું છે. એ શાંતિને માટે હું જે ઉપાયોને જાણું છું તે બધા જ મેં કરી લીધા છે. એ પ્રત્યવાયની શાંતિ કરનારા જે મોટા મોટા છે તેની પાસે હું જઈ આવ્યો, હું પોકાર કરી આવ્યો છું, વિનંતી કરી આવ્યો છું. એ મોટા મોટાથી આ દોષની નિવૃત્તિ થઈ નથી. જે જે મોટા તીર્થ કહેવાય છે હું ત્યાં પણ બધે દોડી આવ્યો. કરોડ કરોડ ગાયત્રી મંત્રોનો જપ પણ મેં કર્યો, છતાં હું તે મહાદાનના પાપમાંથી છૂટ્યો નથી. આ મહાદાને તો મારી નાખ્યો મને. હે વર્ણી, છેવટે હું આપને શરણે આવ્યો છું, મને મારા મહાપાપથી છોડાવો. હે દેવ, હે દેવ, કૃપા કરો. આપ તો ગૌ બ્રાહ્મણના પતિ પાલક છો અને આપના એવા અત્યંત મહાન ગુણ છે. હે શરણાગત રક્ષક, હે શરણાગત પતિપાલક, હે અશરણ શરણ, હે દીન દયાળ. વર્ણીના વેશમાં આપ શ્રીકૃષ્ણ છો. શ્રીકૃષ્ણ કોણે કીધું? આખું ગામ વાતું કરે. આપને એવા પરમેશ્વર જાણીને હું શરણે આવ્યો છું. ત્યારે શ્રીહરિએ તેનું અત્યંત દુઃખ દેખ્યું, નજરમાં લીધું, ધ્યાનમાં લીધું, સ્નેહભાવથી તેના ઉપર દયા દ્રષ્ટિ કરી શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મહામંત્ર એના કાનમાં કહ્યો. કાનથી અષ્ટાક્ષર મંત્ર સાંભળ્યો તે વખતે તે ગૌર વર્ણનો થઈ ગયો. આવો ચમત્કાર સિદ્ધવલ્લભ રાજાના રાજ્યમાં મહારાજે બતાવ્યો. દાન લીધા પહેલા જેવો હતો ને તેવો જ થઈ ગયો. તે બ્રાહ્મણ શ્રીનું શરણ લઈને આશ્રિત થયો. તેણે સૌથી અધિક પ્રતાપ દેખ્યો. પછી તેણે સ્વયં ષડોપચાર વિધિથી શ્રીહરિની પૂજા કરી. બ્રાહ્મણ ભણેલો હતો. શ્રીહરિના ચરણોમાં વારંવાર નમીને તેણે બહુ રીતે પ્રાર્થના કરી. પછી અતિશય વિચક્ષણ તે બ્રાહ્મણ શ્રીહરિ પાસે બોલ્યો, હે પ્રભો, હે હરે, આપે મને નવો જન્મ આપ્યો છે. હવે હું આપનું જ ભજન કરીશ, હું આપને જ આધીન રહીશ. આપને આધીન છું, આજથી આપ જેમ કહો તેમ હું કરીશ. બોલો હું કરું, તમે કહો એમ કરું. ઇતિ શ્રી સિદ્ધાનંદ સ્વામી વિરચિત હરિચરિતામૃત સાગરના દ્વિતીય પુરમાં શ્રીહરિએ દંભી સિદ્ધોની સિદ્ધાઈ દેખાડી, સેવક ગોપાલદાસને બચાવ્યો, તેલિંગી બ્રાહ્મણની રક્ષા કરી, એ નામે 32મો તરંગ પૂરો થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.